તારીખ 10/9/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 6 સળંગ પ્રવચન નંબર 25
ચાલ્યો આવતો પરમા અહમ રૂપ મુખ્યાત્વ ભાવ તેનો નાશ કરે. બહુ સંક્ષેપમાં મુખ્ય વાત પ્રયોજનની કરી છે કે આ જીવને અનાદિથી પોતાનું સ્વરૂપ ભૂલ્યો છે અને પર સંયોગમાં મમત્વ કરે છે, પોતાપણાનો એને ભાસ થાય છે, એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ છે એટલે વસ્તુનું સ્વરૂપ એ રીતે નથી. કોઈ પણ જળ રચકણમાં કોઈ પણ જળ રચકણની કોઈ પ્રકારની પર્યાયમાં આત્માનો અભાવ છે, પોતાનો અભાવ છે, જ્ઞાનનો એમાં અભાવ છે, સુખનો એમાં અભાવ છે. આત્મા એટલે જ્ઞાન અને સુખ એમ બે મુખ્યપણે લેવામાં આવે છે. રાજમલજીએ જે ટીકા કરી એમાં એ પદ્ધતિ લીધી છે કે આત્માને જ્ઞાન છે અને આત્માને સુખ છે. જે પોતા પોતે જ્ઞાન સ્વરૂપ છે અને સુખ સ્વરૂપ છે એને અનુભવતા જ્ઞાન છે અને એને અનુભવતા સુખ છે. એ સિવાય ક્યાંય જ્ઞાને નથી ને આવી પદ્ધતિ. અહીં કહે છે કે સર્વ ઉદયમાં સંયોગની ક્રિયા હું કરું છું, મારાથી થઈ મેં કરી, એ પણ પરમા અહમપણા રૂપ મમકાર રૂપ મિથ્યાત્વ ભાવ છે. શરીરની વેદનાને પોતાની વેદના રૂપ વેદે એ પણ શરીરમાં અહંકાર રૂપ મમકાર રૂપ, શરીરમાં આત્માના પ્રવેશ રૂપ મિથ્યાત્વ ભાવ છે. જાણનાર તત્વ જુદું છે. શરીર અને એની વેદના આદિ પર્યાયો સાતાની પર્યાય અસાતાની પર્યાય એ ભિન્ન છે, જ્ઞાનથી ભિન્ન છે, ચૈતન્યથી ભિન્ન છે. એમ પોતાની ભિન્નતા અનુભવીને મિથ્યાત્વનો નાશ કરે. મિથ્યાત્વ પરની અભિન્નતા કરતા મિથ્યાત્વ કહ્યું છે. મિથ્યાત્વ થયું છે એ પરમા અભિન્નપણું કરીને મિથ્યાત્વ કર્યું છે. એ ભિન્નપણું કરીને મિથ્યાત્વનો નાશ કરે. જગતના કાર્યોમાં તો એ સાવધાની રાખે પણ એ સિવાયના શુભ ક્રિયારૂપ કાર્યો, શુભ યોગની ક્રિયારૂપ કાર્યો, પ્રશસ્ત રાગના કાળે મન વચન કાયાના પરિણામથી પણ પોતાની ભિન્નતા રાખીને જે થાય તે થાય, પછી કરવાનો પ્રશ્ન નથી આવતો. નહીંતર એમ કહે છે કે એમ સમજીને પણ કરવાનું તો ખરું ને, શુભ ક્રિયા કરવી તો ખરી ને, भिन्नता समझीने करवी तो खरी ने, क्रियावादी वो आग्रह राखे छे कि ज्ञान करीने पछी तमारे जे चारित्र अमे पाळीए छीए ए चारित्र पाळवानुं तो रहेशे ने, समझीने पण करवानुं तो खरुं ने, मात्र समझीने रही जवानुं एनाथी तो कार्य सिद्धि नथी। माटे समझीने कंई करवानुं तो खरुं ने, કે કર્તૃત્વ સમજણમાં કર્તૃત્વનો નાશ કરવાનો છે એ સમજણ છે, પછી થાય છે એને જાણવાનું રહે છે, કરવાનો પ્રશ્ન રહેતો નથી। પોતે શું કરે છે अथवा पोतानुं अस्तित्व छे त्यां शुं थाय छे, केटलुं थाय छे, ए बराबर अवलोकीने अवलोकनना अभ्यासथी निश्चय करे। मारी मर्यादा केटली कार्य करवानी, मारा कार्यक्षेत्रनी मर्यादा केटली, કે કોઈ જળ પદાર્થના કાર્ય ચેતન કરે એ વસ્તુના સ્વરૂપમાં મિથ્યાત્વનું અને સમ્યત્વનું જે પ્રકરણ છે જૈન દર્શનનું, એનો મુખ્ય મુદ્દો જ આ છે, એ વિસરાઈ ગયું, તેથી અન્ય મત જેવો પ્રકાર થઈ ગયો। કહેવાતા જૈન સમાજમાં પણ અન્ય મત જેવો પ્રકાર થઈ ગયો કે જળચેતનની ભિન્નતા તો વિચારવી રહી નહીં, અને જે કાંઈ રૂઢિગતપણે ક્રિયાઓ થાય તેને ધર્મ માનવામાં આવે। ત્યાં ધર્મ તો થો એક બાજુ રહો, પણ મિથ્યાત્વ દ્રઢ થવાના એ બધા પ્રસંગો થઈ પડે। એ મિથ્યાત્વનો પ્રથમ નાશ કરે, પછી પરરાગરૂપ ભાવનો વિધ્વંસ કરે, એટલે સ્વરૂપ સ્થિરતા વિતરાગ ભાવે સ્વરૂપમાં સ્થિર રહીને વિતરાગતાનો વિકાસ થાય ત્યારે રાગની ઉત્પત્તિ ન થાય, એમ સંપૂર્ણ વિતરાગ દશા પ્રગટ થાય, અને જ્યારે સંપૂર્ણપણે રાગનો નાશ થાય, રાગ થવો મટી જાય, ત્યારે વિતરાગ થાય, ત્યારે તેરમા ગુણ સ્થાને પ્રથમ વિતરાગ દશા પ્રાપ્ત કરે। તો બારમા ગુણ સ્થાને પણ વિતરાગ દશા પ્રાપ્ત થાય છે, પણ એ લઘુ અંતર્મૂર્તનો બહુ અલ્પ સમય છે। તેરમા ગુણ સ્થાને તો જેટલું આયુષ હોય એટલું લાખો કરોડો અબજો વર્ષ સુધી વિતરાગ દશા પ્રસિદ્ધપણે જોવામાં આવે છે। સિમંદર પરમાત્માને અહીંયા 20માં મુનિ સુવ્રતનાથ ભગવાન હતા થયા ત્યારે અર્યંત દશા પ્રાપ્ત થઈ છે, અને આવતી 24મા 13મા તીર્થંકર થશે, તો ચરમ તીર્થંકર અહીંના અને પ્રથમ તીર્થંકર આવતી 24ના એ વચ્ચે તો 84,000 વર્ષનો ગાળો છે, પછી પ્રથમ તીર્થંકર થશે, 13મા તીર્થંકર થશે ત્યારે નિર્વાણ પધારશે। એટલા લાંબા કાળ સુધી અબજોના અબજો વર્ષ સુધી, લાખો નહીં પણ અબજો વર્ષ સુધી વિતરાગ દશામાં અરિહંત પદે બિરાજમાન રહેશે, અને એમની દિવ્ય ધ્વનિ અત્યારે છૂટી રહી છે, એ ચારે પહોર છૂટતી રહેશે। अनेक अनेक जीवो हित साधी अने पोतानुं कल्याण करी लेशे। अंतरंग स्थिति स्वरूप में निरवशेषपणे अंतरलीन परिणाम सर्वगुणों ना परिणाम अंतरलीन होय छे। उपयोग तो अंतरलीन होय छे पण शुक्ल ध्यान ना छेल्ला पाया में संपूर्ण ध्यान लागेलू होय छे। एटले आत्माना सर्वगुणों स्वरूप ने विषय निमग्न थयेला होय छे, सारी रीते संपूर्णपणे निमग्न छे, एवी अंतरंग दशा छे। અને બારમાં પદ્માસને અથવા ખડગાસને મન વચન કાયાના સ્થિર યોગમાં બિરાજમાન જોવામાં આવે છે। આવી અંતરબાહ્ય સ્થિતિ હોય છે, આ સિવાય કોઈ પ્રકારાંતર હોતો નથી। આ સિવાયનું કોઈ પ્રકારાંતર હોતો નથી। ગ્રહસ્થ અવસ્થામાં તો બે કષાયની ચોપડીનો અભાવ છે, સમ્યક દ્રષ્ટિ હોય તોય તે, મોક્ષ માર્ગી ધર્મી હોય તોય તે, બે કષાયની ચોકડીનો સદભાવ છે કે એટલે એને ત્યાં તો કેવળ જ્ઞાન ઉપજવાનો કોઈ પ્રસંગ નથી, બની શકે નહીં। જે સ્વવિકલ્પ દશા દ્વારા પ્રતિમા પણ સ્વવિકલ્પને ધારણ કરે છે પાંચમા સ્થાને, કેમ કે એ પહેલાં સ્વવિકલ્પ દશા દ્વારા એને અવ્યક્તિપણું હતું, હજી તો વિકલ્પમાંથી છૂટે નહીં અને નિર્વિકલ્પમાં આવે એવું તો કદી બને નહીં। નિર્ણય પહેલા વિકલ્પ નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્ણય વિકલ્પ દશામાં વિચાર દશામાં થાય છે। અવિરતી સ્વવિકલ્પણે રહી છે એની વિરતિ પણ સ્વવિકલ્પપૂર્વક પ્રતિજ્ઞા થાય છે, સર્વવિરતિનો પણ સ્વવિકલ્પણે પ્રતિજ્ઞા થાય છે। એમને એમ કોઈ નિર્વિકલ્પ દશા આવે એવું બનતો નથી। અને જો એમ થાય તો પંચમ તો ચતુર્થ પંચમ ગુણ સ્થાન વર્તી તિર્યંચને અથવા ચતુર્થ ગુણ સ્થાન વર્તી નારકીને અથવા ચતુર્થ ગુણ સ્થાન વર્તી દેવને કેવળ જ્ઞાનની સંભાવના હોવી જોઈએ, થવી જોઈએ, અને કેવળ જ્ઞાન થઈ જવું જોઈએ। પંચમ ગુણ સ્થાને અઢી દ્વીપની બહાર સ્વયંભૂ રમણ સમુદ્રમાં અત્યારે પણ અસંખ્ય તિર્યંચ જીવો છે જે સાચા શ્રાવક છે, વાડાના શ્રાવક નહીં પણ સાચા શ્રાવક છે, એને પણ કેવળ જ્ઞાન થઈ જાય। પણ એના શુદ્ધોપયોગની મર્યાદા છે, શુદ્ધોપયોગ ચોથા ગુણ સ્થાને થાય છે, સ્વરૂપમાં લીનતા થાય છે, ચોથા ગુણ સ્થાને થાય છે, પાંચમા ગુણ સ્થાને થાય છે, પણ એ મર્યાદિત ભાવ છે, છૂટી જાય છે। પાછો રાગ સહિતનો ઉપયોગ પ્રવર્તવા લાગે છે, એટલી શક્તિ નથી પ્રગટ થઈ એ સ્વરૂપમાં અંતર્મુખ સુધી લીન રહે, ઉત્કૃષ્ટ અંતર્મુખ સુધી લીન રહે એવી સ્થિતિ ત્યાં હોતી નથી। ગ્રસ્ત દશામાં એ સ્થિતિ જ હોતી નથી। એ તો શ્વેતાંબર સંપ્રદાયમાં તો એવી અનેક કથાઓ આવે છે કે જેમના જેમાં કેવળી ને પણ અંતરલીન ઉપયોગ રહેતો ન હોય એવી સ્થિતિ બતાવવામાં આવે છે. ખાસ કરીને મહાવીર સ્વામી ભગવાનના ચરિત્રમાં તો એ વાત પ્રસિદ્ધપણે લીધી છે કે ભગવાનને રોગ થયો અને દવા મંગાવી. ઉદ્દેશિક આહાર તો મુનિ પણ ગ્રહણ કરે નહીં. વળી મુનિ ઉદ્દેશિક આહાર તો ન ગ્રહણ કરે પણ મુનિ પણ દવા માગીને ગ્રહણ કરે નહીં. ગમે તેટલો રોગ હોય, શરીરમાં પ્રાણ છૂટે એવો હોય, તો પણ એ દવાનો વિકલ્પ રોગ દૂર કરવા અર્થે છઠ્ઠા સાતમા ગુણસ્થાનધારી સાધકને ન હોય તો તેરમા ગુણસ્થાનધારી પરમ વિતરાગ દશાવાળાને હોય એ વાત સિદ્ધાંતની સાથે મેળ ખાતી નથી. બહુ સ્પષ્ટ વિષય છે. ગુણસ્થાનની પરિપાટી છે, 14 ગુણસ્થાન લીધા છે, પણ 14 ગુણસ્થાનના સ્વરૂપની ખબર નથી. 9 તત્વ પકડ્યા છે પણ 9 તત્વના સ્વરૂપની ખબર નથી. મુખ્ય મુખ્ય વાત લીધી છે, પંચ પરમેષ્ઠીને માને છે પણ પંચ પરમેષ્ઠીના સ્વરૂપની ખબર નથી. એમ છે. બહુ વ્યવસ્થિત નથી, એટલું બધું વ્યવસ્થિત નથી. પૂછીએ છીએ એમના આચાર્ય હોય તો સમ્યક્ત્વનું પરિભાષા નો ખ્યાલ નથી. આમ તો બીજા સાધુઓ બહુ એવું શાસ્ત્રનું અધ્યયન લગભગ બધા નથી કરતા, પણ જે કોઈ કરતા હોય છે. થોડા વર્ષ પહેલાં કૈલાસ સાગરજી સાથે બેસવાનું થયું, હમણાં આવ્યા ત્યારે એ પહેલાં, ત્યારે સમ્યક દર્શનની વ્યાખ્યા કરી છે. એ સમ્યક દર્શનની વ્યાખ્યા શું? તો એ સમ્યક દર્શનની વ્યાખ્યા શાસ્ત્ર જોઈને પછી લખી રાખવા માટે એમણે સમય માંગ્યો. શાસ્ત્રમાંથી જોઈને હું લખી રાખીશ, એ પ્રશ્ન પછી રાખે. કેમ કે એ લખી રાખવાનો હેતુ શું? કે યાદદાસ્તમાં પણ એટલી વાત રહે કે ન રહે વાંચ્યા પછી. ચર્ચામાં તો ગમે ત્યારે પ્રશ્ન આવી પરિસ્થિતિ હતી. નહીંતર એમણે તો દિગંબર શ્વેતાંબર શાસ્ત્રોનું એ વખતે અધ્યયન કર્યું છે એમ ગણાવીને ચર્ચા ચાલતી હતી. ચર્ચા શરૂ થઈ પહેલા એટલે એ વિષય થી બહુ ઘણા દૂર હોય એવું લાગે પરિચય કરતા. ભગવાનને શરીરનો રોગ કોઈ પ્રતિકૂળતાનો ઉદય મટાડવાનો વિકલ્પ મુનિ દશામાં ન હોય. ભગવાનની દશામાં તો પ્રશ્ન નથી, મુનિ દશામાં ન હોય. કાળોતરો ઝેરી મીછી થાય, માણસને કરડે તો મરી જાય, એ આંકડો બીડાવે. આંકડો હોય ને તો એ આંકડા દૂર કરવાનો વિકલ્પ થાય તો મુનિ દશા ન રહે. છઠ્ઠા ગુણસ્થાનના બહારનો વિકલ્પ છે, છઠ્ઠા ગુણસ્થાન એ વિકલ્પ ના આવે. આ તો 13મા ગુણસ્થાનની વાત છે. સનત કુમાર ચક્રવર્તી છે કે ગળત કોઢ મટાડવા માટે દેવ પરીક્ષા કરે છે. હું ધન્વંતરી છું, દેવોનો વૈદ છું, મટાડી દઉં આપને, કે તું ચાલ્યો જા ભાઈ, અમારે હવે શરીરના રોગ મટાડવાનો વિકલ્પ નથી રહ્યો. ભાવરોગ મટાડવા માટે અમે નીકળી પડ્યા છીએ જંગલમાં. હવે એક શરીરને ગમે તે થાય તો તેથી શું થઈ ગયું? શરીરની ભિન્નતા જે સમ્યક્ત્વ કાળે ભાવી છે અને સાધી છે, એ સાધનામાં એટલા સ્થિર થયા છે મુનિ કે એને દેહાત્મ બુદ્ધિનો પ્રગટ અભાવ થયો છે. એ હાલતા ચાલતા મુનિરાજની કોઈ પણ ચેષ્ટામાંથી પ્રસિદ્ધ થાય છે. ભગવાન થઈને દેહાત્મ બુદ્ધિ છે એવા કાર્યો કરે એ વાત એમના ભગવાનપણાને કેવી રીતે પ્રસિદ્ધ કરે છે? દેહાત્મ બુદ્ધિ તો મટાડવાની વાત તો પહેલેથી છે, ચોથેથી છે. આ તો જેને પૂર્ણ સાધ્યું તો એમને પૂર્ણ શું સાધ્યું, પૂર્ણ કેવી રીતે સાધ્યું ગણું એ વાત રહેતી. કોઈ સમ્યક દ્રષ્ટિને તો 30 ઇંચ નું આયુષ ને ગતિ બંધાય નહીં, એટલે ત્યાં નવું સમ્યક દર્શન પ્રગટ કરે 30 ઇંચ માં જન્મ પછી, અને ત્યાંને ત્યાં સ્વરૂપ સ્થિરતા વધારી અને બીજી કશાયની ચોકડીનો અભાવ કરે. સમ્યક દર્શન પ્રગટ કરે ત્યારે અંતાનુબંધીની કશાયની ચોકડી જાય, અને શ્રાવક દશામાં અપ્રત્યાખાનવર્ણીની ચોકડી જાય. ત્યાં સાધે છે, ધર્મ સાધે છે, નવો ધર્મ પ્રગટ કરે છે, અવસ્થામાં નવો પ્રગટ કરે છે. હતો ને ત્યાં ગયા છે એમ નથી, સ્વયં પોતાના પુરુષાર્થથી કરે છે, અંતર્મુખના પોતાના પુરુષાર્થથી કરે છે, બરાબર કરે છે. પાંચમા ગુણસ્થાન સુધી શ્રાવક દશા એ પહોંચે છે. સર્વાર સિદ્ધિના દેવની દશા એટલી નથી ત્યારે, ભલે એક અવતારી છે સર્વાર સિદ્ધિના દેવો, પણ ચોથા ગુણસ્થાનમાં રહ્યા છે ત્યારે આ 30 ઇંચ જેટલી પાંચમા ગુણસ્થાન વર્તી શ્રાવકની દશા એનાથી એ નીચે છે વિકાસમાં, એવી વાત છે. ત્યાં રાગનો પ્રભાવ વિશેષ છે. સર્વાર સિદ્ધિના દેવમાં પણ રાગ વિશેષપણે છે. વિતરાગતા ને રાગ ત્યાં, અપ્રશસ્ત રાગ તો ત્યાં છે નહીં, અશુભ રાગ તો ત્યાં છે જ નહીં. સર્વાર સિદ્ધિના દેવને અશુભ રાગ તો એવો થતો નથી જે બીજી પ્રવૃત્તિવાળાને થાય છે, કુટુંબ પરિવાર દેવ દેવીઓ અપસરાઓ દાસીઓ એ કાંઈ નથી. ત્યાં ખાવું પીવું રળવું કારખાના ધંધા વ્યવસાય કોઈ ચીજ નથી, ફક્ત ધર્મ શ્રદ્ધા, ધર્મ શ્રદ્ધા અને ધર્મ ચર્ચા, બસ ધર્મનું જ્ઞાન, એ સિવાય ત્યાં બીજી પ્રવૃત્તિ નથી. બધા જ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવો ત્યાં હોય છે. ક્ષાયિક સમ્યક દર્શન જેને હોય એ ત્યાં જાય, મુનિ દશાવાળા ભાવલિંગી તો ચોથું એ ચોથું ને પાંચમું એ પાંચમું, છઠ્ઠું સાતમું એ છઠ્ઠું સાતમું, એ નીચે મનુષ્યમાં જે ભાવલિંગ મુનિદશા છે એની ભાવના ભાવે છે. ક્યારે આવો અવસર અમને આવે ને ક્યારે અમે વિતરાગ દશા વધારીને પૂર્ણતાને સાધવા માટે બરાબર અમે પ્રયત્ન કરીએ. એમની દશામાં એ પ્રયત્ન બરાબર થાય છે, ગ્રસ્થ દશામાં એ પ્રયત્ન બરાબર થતો નથી. તેથી જે જીવો ગ્રસ્થમાં સમ્યક્ત્વને પામે છે તેની મુનિ દશાની ભાવના ઘણી રહે છે, એને આ બધા બંધનો એને પોસાતા નથી. ગ્રસ્થમાં જે બંધનો છે એને પોસાતા નથી, એવી સ્થિતિ છે. સમ્યક દર્શન થઈ ગયું એટલે હું બસ હવે વાંધો નહીં આવે એમ એમ, એ સમ્યક દર્શન થઈ ગયા પછી તો એને ત્યાં રહેવું ફાવતો નથી, રહેવું પડે છે બીજી વાત છે. અને રહેવું છે એ બીજી વાત છે, એને રહેવું પડે છે, પછી રહેવું નથી એને રહેવું પડે છે, આ સ્થિતિ છે. આવી જાય, પ્રશસ્ત દ્વેષ છે આવી જાય, વર્તી જાય, ક્યારેક એ પણ પરિણામ થઈ જાય, કરવા ફરવાનો તો પ્રશ્ન નથી, થઈ જાય છે. પોતાના દોષની નિંદા ગ્રહના પરિણામ પ્રશસ્ત દ્વેષ છે, અને એ પણ ધર્મી જીવને જેને આગળ વધવું છે, વિકાસ પામવો છે ગુણનો, એને દોષનો એ પ્રકાર આવી જાય છે, થઈ જાય છે, ખીર થઈ જાય, નિંદા થઈ જાય, ગ્રહ થઈ જાય, નિંદા ગ્રહમાં ફેરે છે, મનમાંને મનમાં નિંદે પોતાને, પોતાના દોષને તે ગ્રહ છે, અને પ્રસિદ્ધપણે કોઈની પાસે વ્યક્ત કરીને નિંદા કરે પોતાના દોષને, તેને નિંદા કહે છે. બે પ્રકારે છે પરિણામ. બહુ સંક્ષિપ્તમાં લખવાની પદ્ધતિ છે, પણ શૈલી બહુ સારી છે. આવો વિચાર કરે, આવો વિચાર કરે એમ નથી લેતા. સામાન્ય રીતે શાસ્ત્ર સ્વાધ્યાયની પદ્ધતિમાં આવી ગયેલા જીવોને બધી વાત વિચાર કક્ષામાં જ આવી જાય છે. બધી વાતનો વિચાર કરી લઈએ, પછી વિચાર કરે અહીંયા એમ, અહીંયા કાર્ય કરે સીધો એવો વિષય લે છે પોતે. એટલે કથન પદ્ધતિમાં પ્રેક્ટિકલ સાઈડ વધારે છે આખા ગ્રંથમાં. એ જ્યારે પરરાગ મટે ત્યારે વિતરાગ થાય, એટલો બોલ લીધો ને, દવાનો શરીરનો રાગ રહે અને વિતરાગ થાય, બે વાતને ન્યાયથી પણ મેળ ખાતો નથી. જ્યારે રાગ મટે ત્યારે વિતરાગ થાય, વિતરાગનો અર્થ રાગ મટે ત્યારે છે કે રાગ રહે અને વિતરાગ કહેવો? વિતનો અર્થ જ મટે એમ છે, વ્યતીત થાય એનું નામ વિતરાગ છે. અને જ્યારે બે વાત સામે આવી કે રાગ મટે એનું નામ વિતરાગતા, અને કોઈએ એમ સ્થાપ્યું કે આ રાગ રહ્યો છતાં એને વિતરાગ કહેવા, તો બે વાતમાં કઈ સ્વીકારવી? આ જીવે બે વાત સામે રહી, ભાઈ રાગ રહ્યો ને અમે વિતરાગ માનીએ, ને આ કોઈ કહે કે ભાઈ રાગ બિલકુલ ન રહે ત્યારે વિતરાગ માનું, તો આ બેમાં કયું સ્વીકારવું? સીધી વાત છે કે એમ છે કે પોતાના હિતને અર્થે રાગરૂપી દોષનો પક્ષ ન કરવો, હિતને અર્થે, પોતાના હિતને અર્થે રાગનો એટલે દોષનો પક્ષ કરતા, દોષની અનુમોદના કરતા મિથ્યાત્વ દ્રઢ થશે, અનંત દોષનું મૂળ છે એ વધારે પાકું થશે, દોષ મળવાનો અવસર જ નહીં આવે એ દશા થશે. ખરેખર તો મિથ્યા દ્રષ્ટિ એટલે દોષ દ્રષ્ટિ છે, દોષની પોષણ દ્રષ્ટિ એને મિથ્યા દ્રષ્ટિ કહે છે, અને સમ્યક દ્રષ્ટિ એટલે ગુણ દ્રષ્ટિ, અને ગુણના પોષણની દ્રષ્ટિ એને સમ્યક દ્રષ્ટિ, સાચી દ્રષ્ટિ કહેવામાં આવે છે. સ્વભાવ દ્રષ્ટિ કહો, સમ્યક દ્રષ્ટિ કહો, સ્વભાવમાં રહેલા ગુણની ગુણ દ્રષ્ટિ કહો, કે નિર્દોષતાની દ્રષ્ટિ કહો, એ સમ્યક દ્રષ્ટિ છે એમ છે ખરેખર. કેવી છૂટછાટ જોઈએ છે?
દોષ દ્રષ્ટિ
થોડી એટલે કેવી, પણ ક્યાં સ્વીકારવું છે? દોષ ક્યાં સ્વીકારવો છે? એ તો મિથ્યા દ્રષ્ટિ અભમી પણ પાળે છે. શાસ્ત્રમાં એમ આવે છે કે પંચ મહાવ્રત અને 28 મૂળ ગુણ એ ક્રિયા તો અભમી પણ પાળે છે કે જેનો કદી મોક્ષ જ થતો નથી, કદી નથી થતો અનંત કાળમાં, થવાનો જ નથી અનંત કાળમાં, એ પણ કરે છે. 11 અંગને નો પૂર્વનો સ્વાધ્યાય અધ્યયન અભવી પણ કરે છે. તો અભવી ને ભવી વચ્ચે ફેર શું રહેશે? આમ શાસ્ત્ર સિદ્ધાંત છે, એનો તો કઈ ફેર નહીં રહે. કરવા યોગ્ય જે છે એવું જે પોતાનું પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ એની જે દ્રષ્ટિ, એના ઉપર દ્રષ્ટિ સ્થાપવી, એના ઉપર દ્રષ્ટિ દેવી, એનો સ્વીકાર કરવો દ્રષ્ટિમાં, એનો પરમ આદર કરવો, એને પરમ ઉપાધિપણે સર્વસ્વપણે એની ઉપાધિ દાવવી, એ બાકી રહી ગયું છે. નાસ્તિ ઘણી કરી છે જીવ, પણ અસ્થિ રાસમાં નથી આવી. પોતાનું અસ્તિત્વ એનું ગ્રહણ કર્યા વિના એને બધું કરી ચૂક્યો છે. એક વાર નહીં પણ અનંત વાર આ જીવ કરી ચૂક્યો છે. એ ભૂલ કરી છે, એ ભૂલ ભાંગવાની જરૂર છે. મૂળ માથે તો એની કિંમત ન કરે ને બીજું થોડું ઘણું અસ્થિ વિનાની નાસ્તિની ક્રિયાઓની કિંમત આંકે તો અનાદિની જે ગડબડ ચાલે છે એની એ ગડબડ ચાલી. એમાંથી કાંઈ એને આત્માને લાભ થાય હું પછી તો નથી જ કહેવાય ને. જે નથી એને છે એમ કેમ કહેવાય? સુખ ભાવ છે તો રાગરૂપ ભાવ છે, ને ધર્મ તો વિતરાગરૂપ ભાવ છે. ધર્મ છે તો વિતરાગરૂપ ભાવ છે, અને શુભ રાગ તો રાગરૂપ ભાવ છે. બેની જાત જુદી છે એટલું જ નહીં, પણ બે વિરુદ્ધ જાતિના ભાવો છે. બંને વચ્ચે વધ્યઘાતક સંબંધ છે. સમીસારમાં કર્તા કર્મધિકારમાં એક દ્રષ્ટાંત આવે છે કે લાખ પીપળામાંથી જ થાય છે, પીપર ને લાખ થાય છે. ગુરુએ દ્રષ્ટાંત આપતા ભાવનગરના મોટી ભાગ આગળ કે લાઈન બંધ સંખ્યા બંધ પીપર હતી, અત્યારે નથી. એ બધી ખવાઈ ગઈ, એમાંથી લાખ નીકળે. એ લાખ છે એને એનાથી ખવાઈ જાય, એમાંથી ને એમાંથી ઉત્પન્ન થતો રસ છે લાખ એટલે. પણ એ વધ્યઘાતક પીપર અને લાખ ને વધ્યઘાતક સંબંધ છે. પીપર એનાથી હણાય છે, નાશ કરે છે, એમાંથી ને એમાંથી નીકળે છે. એમ શુભ રાગ ને ઉત્પન્ન કરે છે આત્મા, પણ આત્માના સ્વભાવ ગુણને અને રાગને વધ્યઘાતક સંબંધ છે. રાગરસ એમાં એના જ પરિણામમાં ઉત્પન્ન થાય છે, પણ એને એને વધ્યઘાતક સંબંધ છે. એ ઘાત કરનાર છે આત્મા, એટલા માટે એને અનિષ્ટ કયો છે, ઘાતક કયો છે. પુણ્ય પાપના અધિકારમાં એને ઘાતક કયા છે. દુષ્ટ, અનિષ્ટ અને ઘાતક એવા ત્રણ શબ્દ રાજમનજીએ વાપર્યા છે. મને ખબર ન હોય, પણ ખબર ન હોય એટલે ખબર પછી આગળ નહીં પડે એવું કાંઈ ગાંઠ મારવાની છે? એમ કરીને છૂટી જવાનું છે કે અમે રહ્યા અજ્ઞાની, અમને ક્યાં જ્ઞાન થયું છે એમ કરીને છૂટી છોડી જવાનું છે? પોતે અજ્ઞાન દશામાં જે વાત ન સમજો હોય અને જ્ઞાન દશાવાળા એ વાત સમજાવે તો એને પરમ પ્રેમથી પરમ ઉલ્લાસથી એનો આદર કરવો, અને પોતાની જે ભૂલ થાય છે એનો એને વિકલ્પથી આદર કર્યો છે તો વિકલ્પથી તો પહેલા નિષેધ કરે પછી નિર્વિકલ્પ નિષેધ આવશે, પણ પહેલા વિકલ્પથી તો નિષેધ કરે કે મારો ધર્મ વિતરાગ સ્વભાવ, મારો ધર્મ એ કોઈ બીજી ચીજ છે, આ કોઈ ધર્મનું સ્વરૂપ નથી. થાય છે પણ થાય છે તેથી કરવા જેવો છે એ બીજી વાત છે, ને કરવા જેવો નથી એમ માનતા પણ થઈ જાય એ બીજી વાત છે. બે વાત જુદી જુદી છે. એટલે પરિચય કરવાનો કીધો છે કે તારા રાગરૂપ ભાવનો પરિચય કર, એ પરિચય કરતા તને રાગમાં રાગની મલિનતા દેખાય છે સમજાય છે, એ પરિચય કરતા તને રાગમાં રહેલી આકુલતાનું દુઃખ સમજાય છે પકડાય છે, અને એ રાગમાં રહેલી પોતાના જ્ઞાન સ્વભાવથી વિપરીતતા છે એ વિપરીતતા સમજાય છે ને પકડાય છે. વિપરીતપણું, અશુચિપણું અને દુઃખ, આ ત્રણ જો એના પડખા છે રાગના, ચાહે તે રાગ હો એ સમજાય તો જીવ એનાથી પાછો વળે. જો જીવ એનાથી પાછો વળે તો એને નવો આશ્રવ બંધ થાય. આશ્રવ અશુચિપણું વિપરીતતા એ આશ્રવો ના જાણીને જાણીને વળી દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે. આ ગાથા છે સમયસર. એ તો નાસ્તિનો વિષય છે કે રાગમાં રહેલું દુઃખ, રાગમાં રહેલું અશુચિપણું, ભાવ મલિનતા મેલ અપવિત્રતા, અને રાગમાં રહેલું દુઃખ વિપરીતતા મલિનતા, એ તો નાસ્તિનો વિષય છે, સ્થૂળ વિષય છે. એ પણ એને ન પકડાય તો એનું જ્ઞાન ઘણું મેલું છે કે જેથી એને પકડાતું નથી. તો એને પોતાનો જે સૂક્ષ્માતિ સૂક્ષ્મ પવિત્ર જ્ઞાન સ્વભાવ એ તો સમજાવવાનો વિષય જ રહેતો નથી. આમ થાય પરિચય કરવો જોઈએ જ્ઞાનનો અને રાગનો. પરિચયનો અભ્યાસ સૂક્ષ્મતાથી અવલોકનના અવલોકનથી પરિચય કરવાનો અભ્યાસ સતત ચાલવો જોઈએ. જ્યારે પરપ્રવેશનો અભાવ ભાવ થયો, નાસ્તિથી લીધું છે કે પરમા હું પણ પ્રવેશી જતો હોય તેવી રીતે ભાવ કરતો હતો. કડવી દવા ખાય તો એને એમ થાય કે આ કડવાશ મારામાં વ્યાપી ગઈ. ગળપણ ખાય તો એને એમ થાય કે ગળપણ મારામાં વ્યાપી ગયું. આ જે એને પરપ્રવેશ ભાવ છે એના સ્વસંવેદનને અવરોધક ભાવ છે. નિજ જ્ઞાનરૂપ જે સ્વસંવેદન છે એને અવરોધક ભાવ છે, આ ભાવ એને રોકે છે. એ ભાવનો એને અભાવ થાય ત્યારે એને સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાન થાય. એ ક્યારે થાય કે જ્યારે એ ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે ત્યારે. એક લીટી છોડીને વાત છે કે ઉપયોગમાં અથવા ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે. ચાલતા જ્ઞાનના વેપારને ઉપયોગ કહે છે, જ્ઞાનના ચાલતા પરિણામને ઉપયોગ કહે છે. એ ઉપયોગમાં જ્ઞાનમય વસ્તુ હું છું, મારામાંથી જ્ઞાનનો ઉપયોગ ઉત્પન્ન થાય છે, કે જે ઉપયોગધારી છે એ પોતે જ જ્ઞાનમય વસ્તુ છે, એને જ્યારે જાણે ત્યારે પોતાને પોતામાં વ્યાપકપણે જાણે, અને પોતામાં પોતાને વ્યાપકપણે જાણે ત્યારે એ પરમા વ્યાપતો નથી એમ પણ જાણે, નહીતર પરમા વ્યાપીને જાણું છું એવો એનો અધ્યાસ છે, એના દિનો ચાલ્યો આવતો અધ્યાસ મટે એવું નથી. ત્યાગની પરિભાષા શ્રીમદજી બહુ સરસ કરી છે કે ભાઈ ધર્મના ક્ષેત્રમાં તને ત્યાગ બહુ ગમે છે ને તને ત્યાગ રૂચે છે અને ત્યાગ કરવાનો તું હિમાયતી છો, તો અમે તને ત્યાગ કોને ભગવાને કહ્યો એ તને કહીએ છીએ કે પ્રથમમાં પ્રથમ પરમા અહંપણા રૂપ જે અધ્યાસ છે એ અધ્યાસના ત્યાગને શ્રીજીને ત્યાગ કહ્યો છે. આવી રીતે ત્યાગ વ્યાખ્યા નાખે છે. આ તો કે આ રોટલા છોડ્યા એટલે ત્યાગ કર્યો, ફલાણું છોડ્યું, ઘર બાર છોડ્યા એટલે ત્યાગ કર્યો, દીક્ષા લીધી એટલે ત્યાગ કર્યો, પણ અધ્યાસ એમને એમ રહ્યો તો શું ત્યાગ કર્યો કે કાંઈ ત્યાગ કર્યો નથી. પર પદાર્થનો મેં ત્યાગ કર્યો એમાં જીવે એવી માન્યતામાં જીવે મિથ્યાત્વનું ગ્રહણ કર્યું છે. કેવા મિથ્યાત્વનું? અનાદિનું તો હતું જ અગ્રહિત, ગ્રહિત મિથ્યાત્વને એવું ઉત્પન્ન કરીને ગ્રહણ કર્યું છે એને. આ મોટી ગડબડ છે. મોટા મોટા વિશેષણ લગાડ્યા હોય ને ગ્રહિત મિથ્યાત્ પોષતા હોય ચલાવતા હોય છે એને મેળ ખાય આ વાતનો, કોઈ રીતે મેળ ખાય
નહીં.
વ્રત તો સાચા કરવા, નદીના કાંકરાને હીરા માનીને ભેગા કરે અને કોઈ એમ કે ભાઈ આ કાંકરા છે અને આના કાંઈનું કાંઈ આવશે એની એ કોડીની કિંમત નથી આવે, પછી પ્રશ્ન કરે કે અમારે ન હીરા ભેગા કરવા પણ સાચા હીરા ભેગા કરવા કાંકરા ને એમ કે સાચા હીરા ભેગા કરવા, એમ સાચા વ્રત તપ કરો. સ્વરૂપમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્રથી વીંટળાઈ જવું તે વ્રત છે, અને સ્વરૂપમાં વિશેષપણે સ્થિર થઈ જવું પ્રતપન તે તપ છે. એવું સાચું વ્રત ને સાચું તપ કરો. બાકી વ્રત તપ વૃત્તિનું સ્વરૂપ એવું જે સ્વરૂપમાં સ્થિર થવાની જે વૃત્તિ છે એને જાણીને અને રાગરૂપ વૃત્તિને પણ ખરેખર જાણીને કે આ દોષિત વૃત્તિ છે તો શું થયું કે ગ્રહ્યું લયું સ્વરૂપનું વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન, વૃત્તિનું સ્વરૂપ તો જાણ્યું નહીં ને વ્રતનું અભિમાન કરી લીધું, એ થયા વગર રહે નહીં. એને મિથ્યા દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ છે એને એ થયા વિના રહે નહીં. એક થોડી મુશ્કેલી જે છે કે એક તો અનાદિનો મિથ્યા દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ છે, ફેરફાર પર્યાયમાં કાંઈ પણ થતાં એ પર્યાય દ્રષ્ટિ વધારે દ્રઢ કરી જાય તો પછી મુશ્કેલી વધે છે, નાજુક પરિસ્થિતિ છે. પ્રયોજન તો પર્યાયમાં ફેરફાર કરવાનું છે, પર્યાયના દોષો ટળવા સમ્યક પ્રકારે અને પર્યાયમાં ગુણ ઉત્પન્ન થવા સમ્યક પ્રકારે, આ ફેરફાર તો પ્રયોજનભૂત છે. તેમ છતાં પર્યાયનો ફેરફાર પ્રયોજનભૂત પર્યાય અપેક્ષાએ હોવા છતાં પર્યાય દ્રષ્ટિ ન થવી જોઈએ એ સાવધાનીથી જ્ઞાનીઓએ જે કાંઈ બોધ આપ્યો છે આ પ્રકારે આપ્યો છે, બરાબર આ વાત રાખીને આપ્યો છે. जो भाई स्वभाव ने ओळख, स्वभाव नो निर्णय कर, एमा अहंपणो स्थाप, एमा उपयोग स्थिर थाय, अने स्वभाव नु ग्रहण थाय, स्वभाव पर दृष्टि जाय, तो तने पर्याय मा गुण प्रगटे तो पण पर्याय दृष्टि थाय नहीं, दोष मटे तो पर्याय दृष्टि थाय नहीं, અને નહીતર પર્યાય દ્રષ્ટિમાં એનું અહંપણું અભિમાન આવ્યા વિના રહેની આ પરિસ્થિતિ છે. રસ્તો કાયદો છે જ્ઞાન નથી કાયદો, એવું કાંઈ નથી. શ્રદ્ધા સુધારવા જ પ્રયાસ કરે ને, એ પેલા ચારિત્ર સુધરવાનું જ નથી, પ્રયાસ કરે તો સુધરવાનું નથી. કોઈ એમ કે ભલે અમે શ્રદ્ધા ન સુધારીએ, પેલા ચારિત્ર સુધારીએ, પણ તોય પ્રયાસ એ સુધરવાનું જ નથી, પછી ક્યાં સવાલ છે? જે વસ્તુ જે રીતે બની શકતી નથી એ બનાવવા જાય તો શું થાય? વસ્તુ બગડી જાય. ગુરુદેવ શીરાનો દ્રષ્ટાંત આપતા કે લોટને પહેલા ઘીમાં શેકીને બરાબર શેકાઈ ગયા પછી ગોળનું પાણી નાખે તો શીરો થાય. જે લોટના રજકણો ઘી પી ગયા છે એ ઘી બહાર આવે જુદું પડીને પાછો, બરાબર જુદું તરતું દેખાય છે કે નહીં? ઘી નાખ્યા નાખ્યું ત્યારે તો અંદર લોટ શીખ્યો ત્યારે તો ક્યાંય ઘીનું એક ટીપું નહોતું દેખાતું, પછી રેલા હલવા મીંડ્યા ક્યાંથી થયો? એ બરાબર લોટ શેકાઈ ગયા પછી ગોળનું પાણી નાખે તો શેરો થાય. અને ગુરુદેવ તો પછી મલાવીને વાત કરતા, કોક ડાયની દીકરી એવી નીકળે કે આવી રીતે રમથો ઊંથો ઘી પી જાય લોટ, એવું નુકસાન કરાય કાંઈ? પહેલાં આપણે ગોળનું પાણી નાખો, ગોળના પાણીમાં લોટને શેકો, પછી અહીંથી ઘી નાખશું ચોખ્ખું, એટલે ઉપર તો રે કે તારો શેરો તો નહીં થાય પણ લૂપરા પણ નહીં થાય. લૂપરી એટલે પોટીશ, ગુંગળે લગાડવાની પોટીશ નહીં થાય. એ લોટે બગડશે, ગોળે બગડશે, અને ઘીએ બગડશે, ત્રણેય બગડશે. એમ શ્રદ્ધા સુધાર્યા વિના ચારિત્ર સુધારવા જઈશ તારું બધું બગડશે. આખો મનુષ્ય ભાવ નકામો ચાલ્યો મિથ્યા દ્રઢ થઈને. અમારે નામ જુદા જુદા છે, એક જ પર્યાયના હજારો નામ છે. આ તો થોડાક છે પણ હજારો નામ છે. એટલા માટે બધા નામ એને લાગુ પડે છે કે એક વિતરાગ પર્યાયમાં અનંત ગુણ છે. કેટલા અનંત ગુણ? અનંત કે રસ સબે અનુભવ રસ કે માન, અનંત ગુણ છે. તો એને જુદા જુદા ગુણથી એનું નામ આપવામાં આવે છે. પર્યાય એક છે, નામ એને અનેક મળે છે, કેમ કે અનેક ગુણ છે, બધા ગુણવાચક નામ છે એના, એટલે એ બધા ગુણ એનામાં છે. એક સમયની વિતરાગ પર્યાયમાં, સમ્યક પર્યાયમાં અનંત ગુણ હોવાથી અનંત નામ એને આપી શકાય છે. પણ નામ અનંત શબ્દોમાં શક્તિ નથી, એટલે સંખ્યાત શબ્દોથી એના જુદા જુદા ગુણથી બતાવે છે. પણ એ ગુણ છે એનામાં. જાતિ એક છે ને એક જાતના પરિણામમાં ગુણ અનેક છે. કેટલા ગુણ પ્રગટ્યા સમ્યક થતા કે અનંત ગુણ પ્રગટ્યા? તો એને બતાવવા માટે, એનો મહિમા વધારવા માટે અનંત ગુણથી એને સમજાવવામાં આવે છે, કહેવામાં આવે છે. છે ને કહેવું છે ને, ન હોય ને કહીએ તો દોષ છે. હા, ભલે એક અર્થ હોય પણ એ અનેક પ્રકારે એના ગુણ છે, અનેક પ્રકારે એના ગુણ છે. એ જાતના જો બધી તમામ સંપત્તિ છે એને એક યુનિટમાં માપવામાં આવે છે. મકાન હોય તો કે કેટલા લાખ, જમીન હોય તો કે કેટલા લાખની, ઝવેરાત હોય, જર ઝવેરાત હોય તો કેટલા, રોકડ હોય બધાને એક મિનિટમાં માપવામાં આવે છે કે નહીં? પણ બધી સંપત્તિ છે, સંપત્તિના અનેક ભેદ છે, એમ ગુણ ભેદ અનેક છે, છે એક જીવની જ ગુણ સંપત્તિ. શું કહ્યું અહીંયા કે જ્યારે પરપ્રવેશનો અભાવ ભાવ થયો ત્યારે સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાન થાય, અથવા ઉપયોગમાં જ્ઞાન રૂપ વસ્તુને જાણે ગ્રહણ કરે ત્યારે અહીંયા ત્યાગ થાય. શેનો? કે પરપ્રવેશના ભાવનો ત્યાગ થાય, અભાવ થાય ત્યારે સ્વસંવેદન નિજ જ્ઞાન થાય, અથવા પોતાના દ્રવગુણ પર્યાયનો વિચાર કરી નિજ પદને જાણે. જાણે એટલે અનુભવ કરે. પ્રથમ એને વિચાર કરવાની એટલી સ્થિતિ હોય તો દ્રવગુણ પર્યાયનો ભેદથી પણ વિચાર કરીને નિર્ણય કરે. મનુષ્ય પર્યાયને ઉદ્દેશની મુખ્ય વાત છે. એની ત્રીજ ઇંચમાં એટલા દ્રવગુણ પર્યાયના વિચારની અંદર લાંબી સ્થિતિ એ જાતનો ઉઘાડ નહીં હોવાથી તે નથી. છતાં જ્ઞાન તે આત્મા એમ ગુણ ગુણીનો ભેદ પડી જાય છે. એટલો જ્ઞાન તે આત્મા, આ જ્ઞાન તે આત્મા એ એટલો ભેદ પડે છે. એટલે તો મિથ્યા કહ્યું, એને થઈ શકતો નથી એટલે માને છે. જેમ કે એક જેમાં મીઠાશ છે એવી ચીજ, એવી ચીજનો સ્વાદ લીધો તો એમાં પ્રવેશ થઈ શકતો નથી. લાડવાના રજકણમાં આત્માનું જ્ઞાન પ્રવેશ કરીને એને વેદી શકતું નથી. તેથી એને કલ્પના કરી છે કે મેં લાડવો ખાધો તો પણ એને તૃપ્તિ થતી નથી. એને અતૃપ્તિ પણ કેમ રહે છે? એને તૃપ્તિ કેમ નથી કોઈ પણ પ્રકારે? કે એમાં પર પદાર્થની સાથે અભેદતાનો અભ્યાસ છે. ખરેખર વાસ્તવિકપણે અભેદતા સાધી શકાતી નથી. આ પરિસ્થિતિ છે. એટલે આકુળતા થાય છે, એમાંથી કાંઈ મળતું નથી અને દુઃખની પ્રાપ્તિ થાય છે. કોઈ વારે દુઃખમાં સુખની કલ્પના કરીને અરખાય છે તો પણ એને તૃપ્તિ તો થતી નથી. નિજ પદને જાણે તેમાં, જાણે તે અનંત મહિમાનો ભંડાર છે એમ જાણે. કારણ કે છેલ્લું પદ એમને પ્રતીત કરે ધ્યાન, આમ જાણે, આમ જાણે એમ કહ્યું છે. કહે કે અનંત મહિમાનો ભંડાર સાર અવિકાર અપાર શક્તિથી મંડિત મારું સ્વરૂપ છે એવું ભાવ પ્રતીતિ વડે કરે. માત્ર એવો લુખો વિચાર કરે એમને લીધો. પ્રતીતિ જ્યાં કરવા, પ્રતીતિ ભાવ કરવાનો જ્યાં સવાલ છે ત્યાં હું પણ એને પ્રતીતિ કરવાનો સવાલ છે. કે હું પોતે અનંત મહિમાનો ભંડાર, અનંત સુખ સ્વરૂપ, નિર્વિકાર અવિકાર સ્વરૂપ અને અનંત અનંત અપાર શક્તિમય એવું મારું સ્વરૂપ છે, એવું મારું સ્વરૂપ છે એમ પ્રતીતિમાં વાત છે. એવો કોક આત્મા છે એમ નહીં, એવું મારું સ્વરૂપ છે એમ સ્વરૂપની પ્રતીતિ કરે. હું પણ એ પ્રતીતિ કરે કરે અને એ પ્રતીતિ કરે ત્યારે એ પ્રતીતિ સહિત જે જ્ઞાન થાય એમાં એમ જાણે કે આમાં સ્થિર થવાથી, આવા સ્વરૂપમાં સ્થિર થતાં, ધ્યાન ધરે એટલે એમાં સ્થિર થતાં નિશ્ચળતા થાય, ચંચળતા પણ મટી જાય. ઉપયોગ જે જ્ઞેયોને બદલ્યા કરે છે, જ્ઞેયથી જ્ઞેયાંતર દશાને પામે છે એ પણ ચંચળતા એની મટી જાય, નિશ્ચળતા થાય એમ જ્ઞાન જાણે. આમ પ્રતીતિ આચરણ અને જ્ઞાન ત્રણે એક સાથે લીધા છે. દર્શન જ્ઞાન અને ચારિત્ર ત્રણેય જ્યાં લીધા છે એમ ન કહ્યું કે આવી માત્ર પ્રતીતિ કરે બસ, એટલે શ્રદ્ધા તો થઈ ગઈ, હવે જ્ઞાન ચારિત્ર પછી કરશે એમ નથી. શ્રદ્ધા કરે ત્યારે એને જ્ઞાન પણ થાય, જ્ઞાન થાય ત્યારે એને ધ્યાન પણ થાય. જો કે સમ્યક દર્શન રૂપ શ્રદ્ધા પ્રથમ ધ્યાનમાં જ પ્રગટ થાય છે. એક ચારિત્ર અપેક્ષા એ ધ્યાનની દશા છે કે જેમાં સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે. એ સિવાય સમ્યક દર્શનની ઉત્પત્તિ બીજા પ્રકારે કોઈ માને કે અમે આ શાસ્ત્ર વાંચ્યા એટલે અમે, અમારી એવી શ્રદ્ધા છે અને અમારી એવી શ્રદ્ધા છે માટે અમે હવે સંકિત તો અમને થઈ ગયું, અમારી શ્રદ્ધા તો સાચી થઈ ગઈ, પહેલાં બીજી રીતે માનતા હતા હવે આ રીતે માનીએ એમ નથી. પ્રથમ શ્રદ્ધા ત્યારે જ કહેવામાં આવે છે કે જ્યારે પ્રથમ સ્વરૂપ લીનતા પ્રગટ થાય ત્યારે આવે છે. સુગાનીજીના પત્રમાં આવે છે પ્રથમ શ્રદ્ધા તબહી કહી જાતી હૈ એમ કરીને, કે જબ પ્રથમ હી સ્વરૂપ લીનતા પ્રાપ્ત હો, સ્વરૂપ લીનતા પ્રગટ થાય ત્યારે જ એને સમ્યક દર્શન થાય છે. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ મોક્ષ માર્ગની અંદર મોક્ષ માર્ગના ત્રણેય અવયવો હોય હોય ને હોય જ અવિનાભાવી પણે, ન હોય એવું કદી બને નહીં. ગુણ ત્રણ અનંત ગુણ જુદા છે પણ છતાંય તે અનંત ગુણ પ્રગટ થાય છે. ગુણ કઈ વસ્તુ થોડી છે, એક પદાર્થની વિશેષતા છે, એ કઈ જુદી જુદી વસ્તુ નથી, કઈ એક જ પદાર્થની, અભેદ પદાર્થની એ બધી ભિન્ન ભિન્ન વિશેષતાઓ છે. સંપ્રદાયમાં તો એ વિષય ક્યાંય નથી, શાસ્ત્રમાં હતો પણ સમાજની અંદર નથી. શાસ્ત્રમાં તો બધું પડ્યું છે, સમાજમાં એ વાત કોઈની દ્રષ્ટિ નથી. અહીંયા શું કહે છે, ચોથું ગુણસ્થાન કેવું હોય, ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરવા માટે અંતર અભ્યાસ કેવો હોય, એ પ્રકારનો વિચારણા, એની વિચારણા વિસ્તારથી એ વિષય ક્યાંય ખલાસ થઈ ગયો, લાગી પડ્યા જુદી 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 રીતે રૂઢિમાં. એ રીતે અહીંયા શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણેને સાથે લીધા છે. આ પ્રકારે સ્વરૂપના જ્ઞાન વિના પરની માન્યતા કરીને, એટલે પરમાં હું પણ માની માનીને સંસારી દુઃખી થયા. જે સંસારી જીવ છે આ રીતે મિથ્યાત્મા દુઃખી થયા, તે કેવી રીતે મટે ને સુખી થાય એનો વિષય પાછો ફરીને અહીંથી ચાલુ કરશે. જય ઓ પરમ કૃપાળુ શ્રી શ્રાંગુરુ દેવનો, જય ઓ વિક્રાગી પિગંબર ચિંતામણો, જય ઓ.